એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને વિચાર પર વાત કરીશું જે કદાચ આપણી કલા, સાહિત્ય અને ફિલ્મોને જોવાની રીતને આ મૂળમાંથી હચમચાવી શકે છે.
બિલકુલ, આપણે સુઝાન સોન્ટાકના ખૂબ જ પ્રભાવશાળી અને હા, કદાચ થોડા વિવાદાસ્પદ કહી શકાય એવા પુસ્તક અગેન્સ્ટ ઇન્ટરપ્રિટેશન, એટલે કે અર્થઘટન વિરુદ્ધ, ના મુખ્ય વિચારોની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ.
અને આ વિષય આજે મને લાગે છે કે ખાસ પ્રસ્તુત છે. આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ, બરાબર ને? જ્યાં દરેક વસ્તુનું વિશ્લેષણ, દરેક બાબતનો અર્થ શોધવાની જાણે હોડ લાગી છે.
હા, સાચી વાત છે. સોશિયલ મીડિયા ફીડ જુઓ કે પછી મૂવી રિવ્યુ, બધે જ અર્થઘટન અર્થઘટન ને અર્થઘટન.
હા, જાણે એક ધોધ વહે છે.
પણ સવાલ એ છે કે શું આ સતત અર્થ શોધવાની મથામણ કલાના મૂળભૂત આમ પ્રત્યક્ષ અનુભવને મારી નાખે છે? શું આપણે સમજવાની કોશિશમાં અનુભવવાનું ચૂકી જઈએ છીએ?
ઓહો,
સોન્ટાગનો આ જ મૂળભૂત સવાલ છે. અને આ એમણે 1960ના દાયકામાં પૂછ્યો હતો, પણ આજે તો કદાચ વધુ ગંભીર બની ગયો છે.
તો આ તો કલા વિવેચનની આખી પરંપરા પર જ સવાલ થયો, એમ જ ને? જાણે કે વર્ષોથી આપણને જે શીખવવામાં આવ્યું છે એમાં કંઈક ખૂટે છે.
હા, કંઈક અંશે એવું કહી શકાય.
ચાલો ત્યારે આ રસપ્રદ અને કદાચ થોડી ઉશ્કેરણીજનક વિચારયાત્રા શરૂ કરીએ. પણ પહેલાં એ જાણીએ કે આ સુઝાન સોન્ટાગ હતા કોણ, જેમણે આવા વિચારો રજૂ કરવાની હિંમત કરી.
સુઝાન સોન્ટાગ એટલે કે 1933થી 2004 સુધી એ 20મી સદીના અમેરિકાના સૌથી જાણીતા અને પ્રભાવશાળી બૌદ્ધિકોમાંના એક ગણાય છે. તેઓ માત્ર લેખક કે વિવેચક જ નહોતા, હા, એ નવલકથાકાર પણ હતા, નિબંધકાર, ફિલ્મ નિર્માતા અને થિયેટર ડિરેક્ટર પણ હતા. અને એમનો અભ્યાસ પણ જુઓ, શિકાગો, હાર્વર્ડ, ઓક્સફર્ડ, બધી ટોચની સંસ્થાઓ. યુરોપિયન ફિલોસોફી અને અમેરિકન પોપ કલ્ચર બંનેમાં એમને ઊંડો રસ હતો.
એટલે કે તેઓ માત્ર થિયરીની દુનિયામાં જ નહોતા રહેતા, પણ કલાના સર્જનની જે પ્રક્રિયા છે એમાં પણ સક્રિય હતા. આ બેવડી ભૂમિકા સર્જક અને વિવેચક એમના વિચારોને કોઈ ખાસ દ્રષ્ટિકોણ આપતી હશે, ખરું ને?
ચોક્કસ, બરાબર. આ જ એમનું સૌથી મોટું બળ હતું કહી શકાય. તેઓ કલાને માત્ર બહારથી નહોતા જોતા, પણ અંદરથી સમજતા હતા. આ જ કારણે એ કલાના અર્થઘટનની જે સ્થાપિત પદ્ધતિઓ હતી એના પર આટલી મજબૂતાઈથી સવાલ ઉઠાવી શક્યા. અને 1960ના દાયકાના જે સાંસ્કૃતિક અને કલાત્મક આંદોલનો હતા ને, ખાસ કરીને અવંતકાર્ડ એટલે કે પ્રાયોગિક ફિલ્મ, થિયેટર, કલા, એ બધામાં જે નવી સંવેદનશીલતા ઉભરી રહી હતી એના એ હિમાયતી હતા. આ બધા અનુભવો જ એમના વિચારોને ઘડ્યા અને અગેન્સ્ટ ઇન્ટરપ્રિટેશન જેવા પુસ્તકનો પાયો નાખ્યો.
રસપ્રદ. તો હવે આવીએ પુસ્તક પર, અગેન્સ્ટ ઇન્ટરપ્રિટેશન. એનો મુખ્ય વિચાર શું છે? આમ સરળ શબ્દોમાં કહીએ તો તે શું કહેવા માંગે છે?
પુસ્તકનો કેન્દ્રીય અને કહી શકાય કે ક્રાંતિકારી વિચાર એ છે કે આપણે કલાનો ખરો અર્થ કે પછી છુપાયેલો સંદેશ શોધવાની જે આદત પાડી દીધી છે ને,
હા,
તે ખરેખર કલાના સાચો પ્રત્યક્ષ એટલે કે ઇન્દ્રિયોથી થતા અનુભવને નુકસાન પહોંચાડે છે. સોન્ટાગની દલીલ એમ છે કે આ અર્થઘટનની પ્રક્રિયા કલાના સમૃદ્ધ, જટિલ અને ઘણીવાર રહસ્યમય અનુભવને એક સૂકી બૌદ્ધિક કસરતમાં ફેરવી નાખે છે.
ઓહ, એટલે એમ કે આપણે કોઈ પેઇન્ટિંગ જોઈએ કે કવિતામાં વાંચીએ અને તરત જ આનો મતલબ શું છે એ શોધવામાં એટલા ગૂંચવાઈ જઈએ કે એ આપણને કેવું લાગે છે, એના રંગો, એની રચના, શબ્દોનો અવાજ, એ બધું જ ભૂલી જઈએ. જાણે કલા કોઈ કોયડો હોય જેને ઉકેલવાનો જ હોય.
બરાબર પકડ્યું, એકદમ. સમજો કે કોઈ સ્વાદિષ્ટ વાનગી છે, તેનો સ્વાદ છે, સુગંધ છે, એ કદાચ વિષય વસ્તુ જેવું થયું.
હા,
પણ તે કેવી સુંદર રીતે સજાવીને કયા વાસણમાં પીરસાય છે એ તેનું સ્વરૂપ થયું. સોન્ટાગ કહે છે કે આપણે સ્વાદ પાછળ એટલા પડી ગયા છીએ કે પીરસવાની રીત, વાસણની બનાવટ, સજાવટ જે અનુભવનો એક અભિન્ન ભાગ છે તેની સાવ અવગણના કરીએ છીએ.
બરાબર.
કદાચ પીરસવાની રીત જ વાનગીને ખાસ બનાવતી હોય. એટલે સોન્ટાગનું કહેવું એમ છે કે આપણે અનુભવ કરતા અર્થને વધુ મહત્ત્વ આપીએ છીએ અને સ્વરૂપ કરતાં વિષયવસ્તુને વધુ પડતું મહત્વ આપીએ છીએ.
તો પછી આનો ઉકેલ શું? જો અર્થઘટન નહીં કરવાનું તો શું કરવાનું?
સારો સવાલ. સોન્ટાગ આના ઉકેલ રૂપે કલાનો શૃંગાર એટલે કે ઇરોટિક્સ ઓફ આર્ટનો ખ્યાલ રજૂ કરે છે.
ઇરોટિક્સ ઓફ આર્ટ?
હા, આનો અર્થ છે કલા સાથેનો સીધો સંવેદનાત્મક અને ભાવનાત્મક જોડાણ. એના બાહ્ય સ્વરૂપ પર ધ્યાન આપવું, એની શૈલી, એની સપાટી, ઇન્દ્રિયો પર જે તાત્કાલિક અસર થાય છે એને મહત્વ આપવું, નહીં કે એની નીચે કથિત રીતે છુપાયેલા ઊંડા અર્થોને ખોદ્યા કરવો.
ઓકે.
તે કહે છે કે આપણને કલાના અર્થઘટનશાસ્ત્ર હર્મેન્યોટિક્સની નહીં પણ કલાના શૃંગારશાસ્ત્ર ઇરોટિક્સની જરૂર છે.
વાહ, આ તો સાવ જુદો જ અભિગમ લાગ્યો મને. ચાલો પુસ્તકના કેટલાક મુખ્ય નિબંધો અને વિચારોમાં જરા વધુ ઊંડા ઉતરીએ. સૌથી પહેલા તો એ જ નિબંધ જે પુસ્તકનું શીર્ષક છે, અગેન્સ્ટ ઇન્ટરપ્રિટેશન.
હા, બરાબર. આ મુખ્ય નિબંધમાં સોન્ટાગ અર્થઘટનની આખી પરંપરાનો ઇતિહાસ તપાસે છે. તે કહે છે કે શરૂઆત ક્યાંથી થઈ, તો છેક પ્રાચીન ગ્રીસમાં જાઓ. પ્લેટો જેવા ફિલોસોફર હતા એ કલાને વાસ્તવિકતાની નકલ કરવા માટે શંકાસ્પદ ગણતા. પછીથી જ્યારે હોમર જેવા મહાન કવિઓના ગ્રંથોને તત્કાલીન નૈતિક અને તાર્કિક માપદંડો પ્રમાણે યોગ્ય ઠેરવવાની જરૂર પડીને, ત્યારે રૂપક કથા એલેગરી દ્વારા અર્થઘટન કરવાની પ્રથા શરૂ થઈ, એટલે કે લખાણમાં છુપાયેલા ગૂઢ અર્થો શોધવાની શરૂઆત થઈ.
એટલે આ અર્થઘટનની રમત તો ઘણી જૂની છે એમને?
હા, ખૂબ જૂની. પણ સોન્ટાગ કહે છે કે આધુનિક યુગમાં, ખાસ કરીને ફ્રોઇડ અને માર્ક્સના વિચારોના પ્રભાવ હેઠળ, આ પ્રથા વધુ આક્રમક બની ગઈ.
કેવી રીતે?
જેમ કે ફ્રોઇડિયન વિશ્લેષણ શું કરે, એ દરેક કલાકૃતિમાં કોઈ છુપાયેલા મનોવૈજ્ઞાનિક સંઘર્ષ કે પ્રતીક જુએ, જ્યારે માર્ક્સવાદી વિશ્લેષણ એમાં સામાજિક આર્થિક વર્ગ સંઘર્ષ કે ટીકા શોધે. સોન્ટાગાને કલા પર બુદ્ધિનું વેર કહે છે, રિવેન્જ ઓફ ધી ઇન્ટેલેક્ટ અપોન આર્ટ.
ઓહો, બુદ્ધિનું વેર.
હા, કારણ કે તે કલાની જે ઇન્દ્રિયજન્ય રહસ્યમય શક્તિ છે તેને બૌદ્ધિક ચોકઠામાં બાંધી દે છે, જાણે તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે.
સમજાયું. જો અર્થઘટન એ બુદ્ધિનું વેર હોય તો પછી કલા વિશે વાત કરવાની સાચી આદરપૂર્ણ રીત કઈ? આના જવાબમાં કદાચ પેલું શૈલી પર ઓન સ્ટાઇલ નિબંધ આવે છે, ખરું ને?
બરાબર, એકદમ. આ નિબંધમાં સોન્ટાગ એક હકારાત્મક વિકલ્પ રજૂ કરે છે. તે દલીલ કરે છે કે શૈલી, સ્ટાઇલ અને સ્વરૂપ, ફોર્મ, એ કલાકૃતિ પર લગાવેલું કોઈ ઉપરછલ્લું ઘરેણું નથી, પણ તેના અર્થનો, તેની આત્માનો જ એક ભાગ છે. આપણે પરંપરાગત રીતે શું કરીએ છીએ, સ્વરૂપ કેવી રીતે કહેવાયું અને વિષયવસ્તુ શું કહેવાયું ને અલગ પાડી દઈએ છીએ. પણ સોન્ટાગ કહે છે કે આ ભેદ જ ખોટો છે, શૈલી જ કલાકૃતિ છે.
શું તમે કોઈ ઉદાહરણ આપી શકશો જેથી વધુ સ્પષ્ટ થાય?
ચોક્કસ. જેમ કે કોઈ ફિલ્મ છે, એમાં કેમેરાની મૂવમેન્ટ કેવી છે, એડિટિંગની ઝડપ, રંગોનો ઉપયોગ, સંગીત, આ બધું તેની શૈલી કહેવાય.
હા,
અને તે જ ફિલ્મની અસર અને તેના અર્થને ઘડે છે. એવી જ રીતે કોઈ નવલકથામાં વાક્યોની લંબાઈ કેવી છે, શબ્દોની પસંદગી, પ્રકરણોની રચના, આ બધું તેની શૈલી છે. અને તે વાર્તાના વિષયવસ્તુ જેટલી જ, કદાચ તેનાથી પણ વધુ મહત્વની છે.
એટલે શૈલી પર ધ્યાન આપવું એ કલાને સમજવાની વધુ સાચી રીત છે.
હા, શૈલી પર ધ્યાન કેન્દ્રિત કરવું એ કલાને તેના પોતાના નિયમો પર સમજવાનો પ્રયાસ છે, એમ કહી શકાય.
અને આ શૈલી પરનો ભાર જ આપણને પેલા કલાના શૃંગાર, ઇરોટિક્સ ઓફ આર્ટ તરફ લઈ જાય છે, બરાબર ને? એટલે કે આપણે શું અર્થ કાઢીએ છીએ તેના બદલે કલાકૃતિ આપણને કેવો અનુભવ કરાવે છે તેના પર ધ્યાન આપવું.
એકદમ. કલાનો શૃંગાર એટલે આપણી ઇન્દ્રિયોને ફરીથી જાગૃત કરવી. કલાનો અનુભવ લેતી વખતે જાતને પૂછવું, આ કેવી રીતે કામ કરે છે, આની સપાટી કેવી છે, આનાથી મારા પર શી અસર થાય છે, આ રંગો, આ ધ્વનિ, આ લય મને શું અનુભવ આવે છે. આ માટે વધુ તીક્ષ્ણ સૌંદર્યલક્ષી સંવેદનશીલતા કેળવવાની જરૂર છે, નહીં કે વધુને વધુ જટિલ અર્થઘટન પદ્ધતિઓ શીખવાની. જેમ સોન્ટાગ પોતે કહે છે, આપણે વધુ જોવાનું, વધુ સાંભળવાનું, વધુ અનુભવવાનું શીખવું જોઈએ.
એટલે વિવેચકનું કામ અર્થ સમજાવવાનું નથી, પણ અનુભવવાની ક્ષમતા વધારવાનું છે.
હા, બરાબર. વિવેચનનું કામ આપણને જોવામાં મદદ કરવાનું છે, આપણી અનુભવવાની ક્ષમતાને વધુ તીવ્ર બનાવવાનું છે.
હા, તો ખરેખર અનુભૂતિ પર ભાર મૂકવાની વાત છે. પુસ્તકમાં બીજા પણ રસપ્રદ વિષયો છે, જેમ કે મૌનનું સૌંદર્યશાસ્ત્ર, ધી એસ્થેટિક ઓફ સાયલન્સ, અને હેપનિંગ્સ. આ સોન્ટાગના મુખ્ય વિચાર સાથે કેવી રીતે જોડાય છે?
આ બહુ રસપ્રદ જોડાણ છે. જો 20મી સદીમાં કલાના અમુક પ્રવાહો આવ્યા, જેમ કે મિનિમલિઝમ, એટલે ઓછામાં ઓછા તત્વોનો ઉપયોગ, પછી જ્હોન કેજનું સંગીત,
હા પેલો 433,
ઓકે, જેમાં મૌનનો અર્થ સંગીતની ગેરહાજરી નહોતો, પણ આસપાસના અણધાર્યા અવાજો પ્રત્યે સજાગતા હતો. અને પછી હેપનિંગ્સ, જે 1960ના દાયકાની પ્રાયોગિક, ઘણીવાર અસ્તવ્યસ્ત અને પ્રેક્ષકોને સામેલ કરતી પ્રદર્શન કલા હતી.
ઓકે,
સોન્ટાગ આ બધાને અતિશય અર્થઘટન અને સાંસ્કૃતિક ઘોંઘાટ સામેની એક પ્રતિક્રિયા તરીકે જુએ છે.
એટલે કે આ એવી કલાકૃતિઓ હતી જે જાણે ચીસો પાડીને કહેતી હતી કે મારો અર્થ ન કાઢો, બસ મને અનુભવો, એવું કંઈક.
હા, કંઈક એવું જ સમજો. આ કલાકૃતિઓ જાણી જોઈને અર્થઘટનનો પ્રતિકાર કરે છે. તે કોઈ સ્પષ્ટ સંદેશ નથી આપતી, પણ સીધો ઇન્દ્રિયજન્ય અનુભવ કરાવવા પર ભાર મૂકે છે. તેમનું હોવું જ મહત્વનું છે, તેમનો અર્થ નહીં. આ સોન્ટાગની દલીલને સમર્થન આપે છે કે કલા તેની સપાટી પર, તેના પ્રત્યક્ષ સ્વરૂપમાં જ શક્તિશાલી હોય છે.
અને પછી આવે છે પેલો ખૂબ જ પ્રખ્યાત અને કદાચ થોડો ગૂંચવણ ભર્યો નિબંધ, નોટ્સ ઓન કેમ્પ. આ કેમ્પ શું બલા છે?
હળવું સ્મિત. કેમ્પ ખરેખર એક બલા જેવી જ સંવેદનશીલતા છે. સમજવી થોડી મુશ્કેલ છે, એ સાચું. તે કોઈ વિચારધારા નથી, પણ એક ખાસ પ્રકારની રુચિ છે, એક સૌંદર્યલક્ષી દ્રષ્ટિકોણ છે.
ઓકે,
કેમ્પ કૃત્રિમતા, અતિશયોક્તિ, નાટકીયતા અને શૈલીની પરાકાષ્ઠાને મહત્વ આપે છે, પણ ગંભીરતાથી નહીં, રમૂજ સાથે. તે એવી વસ્તુઓમાં સૌંદર્ય જુએ છે જે કદાચ ખરાબ રુચિ ગણાય અથવા તો ગંભીર બનવાના પ્રયાસમાં નિષ્ફળ ગઈ હોય.
એટલે
એનો મુદ્રાલેખ જ છે, તે એટલું ખરાબ છે કે સારું છે.
ઓહો, દાખલા તરીકે આપણા સંદર્ભમાં વિચારીએ તો કંઈક
સોન્ટાગ ઉદાહરણ આપે છે. ટિફની લેમ્પ્સ, જૂની સાયન્સ ફિક્શન ફિલ્મોના સ્પેશિયલ ઇફેક્ટ્સ જે આજે રમૂજી લાગે, ઓસ્કર વાઇલ્ડના અમુક લખાણો કે બસબી બકલીની ફિલ્મોના ભવ્ય ડાન્સ સિક્વન્સ, કદાચ આપણે ત્યાં જૂની હિન્દી ફિલ્મોના અત્યંત નાટકીય સંવાદો કે વસ્ત્રોમાં પણ કેમ્પ તત્વ શોધી શકીએ.
હા હા, બરાબર.
કેમ્પ ગંભીરતાને હળવાશથી લે છે, શૈલીને વિષયવસ્તુ પર હાવી થવા દે છે, અને સારી અને ખરાબ રુચિ વચ્ચેની ભેદરેખાને પડકારે છે. સોન્ટાગે આ ઉપેક્ષિત લાગતી રુચિને ગંભીર બૌદ્ધિક ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી.
આ તો ખરેખર રસપ્રદ છે. લાગે છે કે આપણે આસપાસની ઘણી વસ્તુઓને હવે કેમ્પની નજરે જોઈ શકીશું. અંતે એક સંસ્કૃતિ અને નવી સંવેદનશીલતા, વન કલ્ચર એન્ડ ધ ન્યૂ સેન્સિબિલિટી. નિબંધ આ બધા વિચારોને કેવી રીતે જોડે છે?
હા, આ નિષ્કર્ષરૂપ નિબંધમાં સોન્ટાગ દલીલ કરે છે કે તેમના સમયમાં, એટલે કે 1960ના દાયકામાં, ઉચ્ચ કલા જેમ કે શાસ્ત્રીય સંગીત, ગંભીર સાહિત્ય અને નિમ્ન કલા જેમ કે પોપ્યુલર મ્યુઝિક, કોમિક્સ વચ્ચેનો ભેદભાવ હવે અપ્રસ્તુત બની ગયો છે.
ઓ, એટલે હાઈ કલ્ચર અને લો કલ્ચરનો ભેદ ભૂંસાઈ રહ્યો છે?
હા, તેવી જ રીતે વિજ્ઞાન અને કલા વચ્ચેની દિવાલ પણ તૂટી રહી છે. એક નવી એકીકૃત સંવેદનશીલતા ઉભરી રહી છે જે ટેકનોલોજી, વિજ્ઞાન અને કલા બધામાંથી પ્રેરણા લે છે અને બધાને મહત્વ આપે છે.
અને સિનેમા જેવા નવા માધ્યમો આ બદલાવમાં મોટો ભાગ ભજવતા હશે ને?
ચોક્કસ. સિનેમા જેવા કલા સ્વરૂપો જે શબ્દો કરતા દ્રશ્યો અને સંવેદનાઓ પર વધુ આધાર રાખે છે, તે આ નવી સંવેદનશીલતાનું જ પ્રતિબિંબ છે.
સોન્ટાગ મુજબ કલાનો હેતુ હવે માત્ર નૈતિક ઉપદેશ આપવાનો કે સમાજ સુધારવાનો નથી રહ્યો,
પણ શું?
પણ આપણી સંવેદનાત્મક અને માનસિક જાગૃતિને વિસ્તારવાનો છે. તે આપણને દુનિયાને નવી રીતે જોવાની, અનુભવવાની ક્ષમતા આપે છે.
ખૂબ સરસ. તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે સાર કાઢવો હોય તો આ પુસ્તકમાંથી આપણે ક્યાં મુખ્ય સંદેશાઓ કે બોધપાઠ લઈ શકીએ?
પહેલો અને સૌથી અગત્યનો સંદેશ મારા મતે છે, અર્થઘટનના અત્યાચારથી મુક્ત થાઓ. સતત આનો મતલબ શું? પૂછતા રહેવાની વૃત્તિ એક કલાના તાજા જીવંત અનુભવને મારી નાખે છે.
બરાબર.
ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં જ્યાં દરેક ક્લિક પર વિશ્લેષણ હાજર છે, ત્યાં આ વિચાર આપણને થોભીને ખરેખર જોવા, સાંભળવા અને અનુભવવા માટે પ્રેરે છે.
બીજો મુદ્દો મને જે મહત્વનો લાગ્યો તે છે સ્વરૂપ અને શૈલીની પ્રાધાન્યતા. કોઈ વસ્તુ કેવી રીતે કહેવાય છે, એટલે કે તેનું સ્વરૂપ, તે એટલું જ મહત્વનું છે જેટલું શું કહેવાયું છે, એટલે કે તેની વિષય વસ્તુ. ઘણીવાર તો સ્વરૂપ જ સંદેશ બની જાય છે.
સાચી વાત.
આ વિચાર આપણને રોજિંદા જીવનમાં પણ આસપાસની વસ્તુઓની બનાવટ, ડિઝાઇન, કારીગરી એ બધાની કદર કરવા પ્રેરે છે. પછી તે મકાનનું સ્થાપત્ય હોય, કપડાની ડિઝાઇન હોય, કે પછી કોઈ વેબસાઇટનું લેઆઉટ હોય.
બરાબર. ત્રીજું, કલાનો શૃંગાર, એટલે કે ઇન્દ્રિયો દ્વારા થતા પ્રત્યક્ષ અનુભવ પર ભાર. કલા આપણને કેવું ફીલ કરાવે છે તેના પર ધ્યાન આપવું. આ આપણને માત્ર કલા જ નહીં પણ જીવનના બીજા અનુભવો, જેમ કે ભોજન, સંગીત, પ્રકૃતિ, એને પણ માત્ર બૌદ્ધિક રીતે સમજવાને બદલે પૂરેપૂરી રીતે ધ્યાનપૂર્વક માણવા માટે પ્રોત્સાહિત કરે છે.
હા, એક પ્રકારની માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ જેવું જ.
હા, કહી શકાય.
અને ચોથો મુદ્દો જે મને લાગે છે કે ખૂબ જ ઉદાર અને મહત્વનો છે તે છે ઉચ્ચ વી નિમ્ન સંસ્કૃતિના ભેદભાવનો અસ્વીકાર. સોન્ટાકના વિચારો આપણને દરેક પ્રકારની સાંસ્કૃતિક અભિવ્યક્તિમાં, પછી તે કોઈ શાસ્ત્રીય રાગ હોય, લોકગીત હોય, બ્લોકબસ્ટર ફિલ્મ હોય, કે પછી ઇન્ટરનેટ પર વાયરલ થયેલું મીમ હોય, કંઈક રસપ્રદ, કંઈક મૂલ્યવાન શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.
બરાબર.
તે આપણી દુનિયાને વધુ વિશાળ બનાવે છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે આ વિચારોને ખૂબ જ ધારદાર રીતે રજૂ કરે છે અને યાદ રહી જાય તેવા છે.
હા, ચોક્કસ.
જેમ કે પેલું મુખ્ય વાક્ય, અર્થઘટનની જગ્યાએ આપણને કલાના શૃંગારની જરૂર છે.
ઇન પ્લેસ ઓફ એ હર્મેનિટિક્સ વી નીડ એન ઇરોટિક્સ ઓફ આર્ટ. મને લાગે છે આ એક જ વાક્યમાં આખા પુસ્તકનો નિચોડ આવી જાય છે. બુદ્ધિની કસરતને બદલે ઇન્દ્રિયોનો ઉત્સવ.
બિલકુલ. બીજું, વિવેચનની ભૂમિકા વિશેનું વાક્ય પણ બહુ મહત્વનું છે. વિવેચનનું કાર્ય તે કલાકૃતિ શું છે તે બતાવવાનું હોવું જોઈએ, તે જે છે તે પણ તેનો અર્થ શું છે તે બતાવવાને બદલે.
એટલે કે સારો વિવેચક આપણને જોવામાં મદદ કરે, અર્થ કાઢવામાં નહીં.
હા, તે કલાકૃતિના દરવાજા ખોલે, તેના પર તાળું ન મારે.
અને શૈલી વિશેનું પેલું જોરદાર વાક્ય, શૈલી એ શણગાર નથી, તે કૃતિની ભાવનાત્મક અને સંવેદનાત્મક ઉપસ્થિતિનું રહસ્ય છે. આ સ્પષ્ટ કરે છે કે શૈલી એ કલાની સપાટી નથી પણ એની ધડકન છે.
વાહ. અને અંતે એક સીધો આહવાન જેવો છે. હવે મહત્વનું એ છે કે આપણી ઇન્દ્રિયોને પુનઃપ્રાપ્ત કરવી. આપણે વધુ જોવાનું, વધુ સાંભળવાનું, વધુ અનુભવવાનું શીખવું જોઈએ. આજના ઘોંઘાટિયા અને માહિતીથી ભરપૂર વિશ્વમાં આ એક રિમાઇન્ડર છે કે આપણી પાસે અનુભવવાની અદ્ભુત ક્ષમતા છે જેને ફરી જાગૃત કરવાની જરૂર છે.
આ બધા વિચારો સૈદ્ધાંતિક રીતે ખૂબ જ રોમાંચક છે, પણ આપણા શ્રોતાઓ કદાચ વિચારી રહ્યા હશે કે આ બધું રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે, શું આનો કોઈ વ્યવહારુ ઉપયોગ છે?
ચોક્કસ છે, જરૂર છે. સૌથી પહેલો અને સીધો ઉપયોગ તો કલાના અનુભવ વખતે જ થાય છે. જ્યારે આપણે કોઈ આર્ટ ગેલેરીમાં જઈએ, ફિલ્મ જોઈએ કે સંગીત સાંભળીએ, ત્યારે તરત જ આનો મતલબ શું, કે આ સારું છે કે ખરાબ, એવા નિષ્કર્ષ પર કૂદી પડવાને બદલે
હા,
શું કરવું જોઈએ?
થોડીવાર રોકાઈને ફક્ત જોઈએ, સાંભળીએ, અનુભવીએ, રંગો, આકારો, ધ્વનિ, લય પર ધ્યાન આપીએ, તે આપણા મનમાં શું ભાવ જગાડે છે તે નોંધીએ, પોતાના પહેલા પ્રતિભાવ પર ભરોસો રાખીએ.
હા, અને આનાથી પેલો જે ડર હોય છે ને, ખાસ કરીને આધુનિક કે અમૂર્ત કલા સામે, કે મને તો આમાં કંઈ સમજાતું નથી, એ ડર ઓછો થઈ શકે. કદાચ સમજવું જરૂરી જ નથી, અનુભવવું પૂરતું છે, આ વિચાર જ કેટલી રાહત આપે છે. બિલકુલ સાચી વાત. બીજું, કેમ્પ જેવી સંવેદનશીલતાની સમજવાથી આપણે પોપ્યુલર કલ્ચર, ફેશન, જાહેરાતો, ટીવી શો, મીમ્સ, એ બધામાં રહેલી શૈલી, રમૂજ અને ક્યારેક અજાણતા થયેલી અતિશયોક્તિને પણ માણી શકીએ છીએ.
હા, એ પણ છે.
અને કલાની બહાર પણ આ વિચાર ઉપયોગી છે. જેમ કે કોઈ રાજકીય ભાષણ સાંભળો કે સમાચાર જુઓ, ત્યારે ફક્ત શું કહેવાયું છે તેના પર જ નહીં, પણ તે કેવી રીતે કહેવાયું છે, શબ્દોની પસંદગી, રજૂઆતની રીત, ભાવનાત્મક અપીલ, એટલે કે તેના સ્વરૂપ પર ધ્યાન આપવાથી આપણે વધુ સજાગ અને વિવેચક નાગરિક બની શકીએ છીએ.
આ બહુ મહત્વનો મુદ્દો છે. મારા માટે આ સમગ્ર ચર્ચામાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે કલાને માણવા માટે કોઈ ડિગ્રી કે કોઈ નિષ્ણાતના ઠપ્પાની જરૂર નથી હોતી. સોન્ટાગ આપણને આપણી પોતાની ઇન્દ્રિયો અને અનુભૂતિ પર વિશ્વાસ કરવાની જાણે પરવાનગી આપે છે.
હા,
ફક્ત ધ્યાનથી જોવા કે સાંભળવાની ક્રિયામાં પણ એક પ્રકારનો આનંદ અને ઊંડાણ છે. આ કલાને વધુ લોકશાહી બનાવે છે એમ મને લાગ્યું.
અને મારા માટે સોન્ટાગનો સ્વરૂપ પર ભાર મૂકવાનો જે આગ્રહ છે ને, તે આજના માહિતી અને અર્થના અતિરેકવાળા યુગમાં સૌથી વધુ પ્રસ્તુત લાગે છે. તે આપણને યાદ અપાવે છે કે અનુભવની ગુણવત્તા ફક્ત કન્ટેન્ટના જથ્થા પર નહીં,
પણ
તેની રજૂઆતની કળા અને આપણી તેને ઝીલવાની ક્ષમતા પર પણ આધાર રાખે છે. કલા હોય કે જીવન, ઘણીવાર જે સૌથી ઊંડું હોય છે તે છુપાયેલું નથી હોતું,
પણ ક્યાં હોય છે?
આપણી નજર સામે સપાટી પર જ હોય છે. બસ આપણે તેને ધ્યાનથી જોવાની જરૂર છે. કલાનો હેતુ આપણને માત્ર વિચારતા કરવાનો નથી, પણ જીવંત અનુભવ કરાવવાનો પણ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.